એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારકો અને વિચારકોનું સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનોષ્ઠિમાં આપ સૌનું ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા ચિંતક વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જેમણે પશ્ચિમી વિચારધારા પર એમ કહીએ કે અમિટ છાપ છોડી છે. ઓરેલિયસ ઓગસ્ટિનસ હિપ્પોનેન્સિસ.
હા, આપણે એમને સેન્ટ ઓગસ્ટિન તરીકે વધુ ઓળખીએ છીએ.
બરાબર, સેન્ટ ઓગસ્ટિન.
અને ખરેખર એમનું નામ પશ્ચિમી ફિલોસોફી અને ધર્મશાસ્ત્રમાં ખૂબ જ ખૂબ જ આદર સાથે લેવાય છે. એમની ખાસિયત એ છે કે એ 4થી 5મી સદીમાં જીવ્યા,
એટલે કે બહુ સંક્રાંતિનો સમય હતો.
હા, બરાબર. એવો સમય જ્યારે પેલું રોમન સામ્રાજ્યનું ક્લાસિકલ જગત એ આથમી રહ્યું હતું અને ખ્રિસ્તી મધ્યયુગનો ઉદય થઈ રહ્યો હતો. એટલે ઓગસ્ટિન આ બે દુનિયા વચ્ચે એમ સમજો ને કે એક બૌદ્ધિક પુલ જેવા સાબિત થયા.
ઓહ, એટલે ખાલી ભૂતકાળ સમજાવ્યો એવું નહીં, પણ ભવિષ્ય માટે પાયો પણ નાખ્યો. તો શું એમનું મહત્વ ખાલી ધર્મ પૂરતું જ સીમિત ગણવું, કે પછી ફિલોસોફીમાં પણ એમનું કામ એટલું જ મોટું હતું?
ના ના, બિલકુલ નહીં. એમનું જે યોગદાન રહ્યું ને એ ધર્મશાસ્ત્ર અને ફિલોસોફી બંનેમાં ખરેખર બહુ જ મૌલિક, બહુ જ ઊંડું હતું. એમણે શ્રદ્ધા, તર્ક, પાપ, પછી કૃપા, સમય, ઈશ્વર, માનવાત્મા, આવા મૂળભૂત પ્રશ્નો પર જે વિચાર્યું છે ને એની અસર આજ સુધી દેખાય છે. એટલે જ આ ચર્ચા જરૂરી છે. ઓગસ્ટિનનું જીવન, એમના મુખ્ય વિચારો સમજવા અને જો કે એમનો વારસો આજે પણ કેમ આટલો જીવન છે.
તો ચાલો શરૂ કરીએ એ સમયથી, એ સંજોગોથી જેમાં ઓગસ્ટિનનું ઘડતર થયું. કેવો હતો એ યુગ, જરા વિસ્તારથી વાત કરીએ.
ચોક્કસ. ઓગસ્ટિનનો જીવનકાળ એટલે 354 થી 430 AD. આ સમય પશ્ચિમી રોમન સામ્રાજ્ય માટે સમજો કે ભારે ઉથલપાથલનો હતો.
અચ્છા.
સરહદો પર સતત હુમલા થતા રહેતા અને અંદર પણ સમાજમાં મોટા ફેરફારો આવી રહ્યા હતા. ધીમે ધીમે સામ્રાજ્ય તૂટી રહ્યું હતું એમ કહીએ તો ચાલે.
અને પેલું 410 AD રોમ પર આક્રમણ થયું એ પણ આ જ સમયગાળામાં ને? વિસિગોથોનું.
હા, બરાબર. એ તો જાણે ચરમસીમા હતી. એણે બધાને હચમચાવી દીધા હતા.
અને આ રાજકીય પતનની સાથે સાથે ધાર્મિક રીતે પણ ઘણું બદલાઈ રહ્યું હતું નહીં? પીડી જૂની મૂર્તિ પૂજક પરંપરાઓ જઈ રહી હતી અને ખ્રિસ્તી ધર્મ આગળ આવી રહ્યો હતો.
બિલકુલ. સમ્રાટ કોન્સ્ટન્ટાઇન પછી ખ્રિસ્તી ધર્મ રાજ્ય ધર્મ બની ગયો હતો. પણ આ સંક્રમણ કંઈ સાવ શાંતિપૂર્ણ નહોતું.
એટલે સંઘર્ષ તો હશે જ.
હા, જૂની અને નવી માન્યતાઓ વચ્ચે ટક્કર તો હતી જ. અને બૌદ્ધિક સ્તરે મોટો પડકાર એ હતો કે ક્લાસિકલ ગ્રીક રોમન ફિલોસોફી, ખાસ કરીને પેલું નિયોપ્લેટોનિઝમ.
હા, પ્લેટોના વિચારો પર આધારિત.
હા, એ નિયોપ્લેટોનિઝમ અને ખ્રિસ્તી શ્રદ્ધા વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો? કારણ કે નિયોપ્લેટોનિઝમ પણ એક આધ્યાત્મિક ફિલોસોફી હતી. એ પરમ તત્વની, આત્માના પાછા ફરવાની વાત કરતી હતી. એણે ઓગસ્ટિન જેવા ઘણાને આકર્ષ્યા હતા.
અને ખ્રિસ્તી ધર્મની અંદર પણ મતભેદો હતા એવું સાંભળ્યું છે. આપણા સ્ત્રોતોમાં મેનિકિઝમ, ડોનાટિઝમ, પેલેજિયનિઝમ, આ બધું શું હતું ટૂંકમાં?
હા, એ પણ સાચું. એ સમયે ખ્રિસ્તી સિદ્ધાંતો હજુ એમ કહો કે ઘડાઈ રહ્યા હતા. મેનિકિઝમ એક દ્વૈતવાદી ધર્મ હતો. એ માનતો કે દુનિયામાં બે શક્તિઓ છે, પ્રકાશ એટલે કે સારું અને અંધકાર એટલે કે ખરાબ, અને બંને વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે.
ઓહ, એટલે સારું અને ખરાબ બે અલગ અલગ તત્વો.
હા, ઓગસ્ટિન શરૂઆતમાં આનાથી બહુ પ્રભાવિત થયા હતા. કેમ કે દુનિયામાં બુરાઈ કેમ છે એનો આ એક સરળ જવાબ લાગતો હતો. પછી ડોનાટિઝમ હતું, એ ઉત્તર આફ્રિકામાં હતું અને ચર્ચની શુદ્ધતા પર બહુ ભાર મૂકતું. અને પેલેજિનિઝમ, એનો મુખ્ય વિચાર એ હતો કે માણસ પોતાની ઈચ્છાશક્તિથી, સારા કામોથી, ઈશ્વરની ખાસ કૃપા વગર પણ મુક્તિ મેળવી શકે.
આ તો ઓગસ્ટિનના વિચારથી સાવ ઉલટું થયું.
બિલકુલ.
એટલે ઓગસ્ટિને આ બધા મતભેદો સામે ખૂબ લખ્યું, ખૂબ દલીલો કરી.
હા,
આવા જટિલ સમયમાં એમના પોતાના વિચારો કોણાથી પ્રભાવિત થયા? કોણે એમને ઘડવામાં મદદ કરી?
ઘણા લોકો હતા. ક્લાસિકલ જગતમાંથી જોઈએ તો રોમન વક્તા સિસેરો, એમના લખાણો વાંચીને જ ઓગસ્ટિન ફિલોસોફી તરફ વળ્યા.
અચ્છા.
પછી નિયોપ્લેટોનિસ્ટ ફિલોસોફર પ્લોટિનસ, એમના વિચારોથી ઓગસ્ટિનને ભૌતિક જગતથી ઉપર એક આધ્યાત્મિક સત્ય જોવા મદદ મળી. અને ખ્રિસ્તી ધર્મમાં અલબત્ત સેન્ટ પોલના પત્રો અને મિલાનના બિશપ સેન્ટ એમ્બ્રોઝ.
એમ્બ્રોઝનો પ્રભાવ તો બહુ મોટો ગણાય છે ને?
હા, ખૂબ જ. એમની બાઇબલ સમજાવવાની રીત, ખાસ કરીને રૂપકાત્મક અર્થઘટન, એ ઓગસ્ટિન માટે બહુ પ્રભાવશાળી રહ્યો.
આ બધી પૃષ્ઠભૂમિ સાથે હવે ઓગસ્ટિનના પોતાના જીવન પર આવીએ. એમનો જન્મ, બાળપણ.
ઓગસ્ટિનનો જન્મ ઉત્તર આફ્રિકામાં થગાસ્ટે શહેર, જે આજે અલ્જીરિયામાં છે. પિતા પેટ્રિસિયસ એ સ્થાનિક કાઉન્સિલના સભ્ય હતા. શરૂઆતમાં મૂર્તિપૂજક હતા, પણ પછીથી ખ્રિસ્તી બન્યા.
અને માતા મોનિકા?
હા, મોનિકા એ ખૂબ જ શ્રદ્ધાળુ ખ્રિસ્તી હતા અને ઓગસ્ટિનના જીવન પર એમનો પ્રભાવ બહુ ઊંડો રહ્યો. ઓગસ્ટિન પોતે ભણવામાં બહુ તેજસ્વી હતા. એમને રેટરિક એટલે કે વક્તૃત્વ કળાનું બહુ સારું શિક્ષણ મળ્યું હતું.
પછી યુવાનીમાં એ કાર્થેજ ગયા ભણવા માટે. એ સમય કેવો રહ્યો?
કાર્થેજ એ વખતે મોટું શહેર હતું. ત્યાં ઓગસ્ટિનની બૌદ્ધિક શક્તિઓ તો ખીલી, પણ સાથે સાથે એમ કહીએ કે એ થોડા દુન્યવી મોજ શોખમાં પણ પડ્યા. એમણે એક સ્ત્રી સાથે સંબંધ રાખ્યો. લગભગ 15 વર્ષ એમની સાથે રહી, એક રીતે ઉપપત્ની તરીકે. એમનાથી એક પુત્ર પણ થયો, એડ્યુડેટસ. અને આ જ સમયમાં લગભગ 9 વર્ષ એ મેનિકી ધર્મના અનુયાયી પણ રહ્યા, પેલી દુષ્ટતાના પ્રશ્નનો જવાબ શોધવા માટે.
પણ આ સ્થિતિ લાંબી ના ચાલી, ખરું ને? એમના જીવનમાં પછી મોટા વળાંક આવ્યા. ક્યારે અને કેવી રીતે?
હા, પહેલો વળાંક ત્યારે આવ્યો જ્યારે એમને મેનિકિઝમની મર્યાદાઓ સમજાવા લાગી. એમના મુખ્ય ગુરુ ફાઉસ્ટસ સાથે મળ્યા, પણ કંઈ સંતોષ ના થયો. પછી એ કારકિર્દી માટે રોમ ગયા અને ત્યાંથી મિલાન.
મિલાનમાં શું હતું?
મિલાનમાં એમને શાહી દરબારમાં વક્તૃત્વના પ્રોફેસરનું મોટું પદ મળ્યું અને ત્યાં જ એમની મુલાકાત થઈ બિશપ એમ્બ્રોઝ સાથે.
અને એમ્બ્રોઝનો પ્રભાવ પછી નિર્ણાયક સાબિત થયો.
હા, બિલકુલ. એમ્બ્રોઝની બાઇબલની રૂપકાત્મક વ્યાખ્યા કરવાની જે રીત હતી ને, એણે ઓગસ્ટિનને બહુ પ્રભાવિત કર્યા. જે બાઇબલ પહેલાં એમને અઘરું લાગતું હતું, એમાં હવે ઊંડો અર્થ દેખાવા લાગ્યો. સાથે સાથે નિયોપ્લેટોનિક ફિલોસોફીના અભ્યાસે પણ એમને મદદ કરી. અમૂર્ત આધ્યાત્મિક સત્ય તરફે ખેંચાયા.
પણ મનમાં સંઘર્ષ તો ચાલુ જ હતો ને?
હા, સંઘર્ષ તો હતો જ. બૌદ્ધિક રીતે સ્વીકારવું અને જીવનમાં ઉતારવું, એ બે વચ્ચેનો સંઘર્ષ. નૈતિક રીતે એમને નબળાઈ લાગતી હતી.
અને પછી આવી 386 AD પેલી પ્રખ્યાત ઘટના, બગીચાવાળી ટોલે લેજે, ઉપાડો અને વાંચો. શું હતું એ બરાબર?
એ મિલાનના એક બગીચામાં હતા. ખૂબ જ મનોમંથન ચાલતું હતું. એમને લાગતું હતું કે સત્ય શું છે એ ખબર છે, પણ એ પ્રમાણે જીવી નથી શકતા. અને ત્યારે જ એમણે નજીકમાંથી કોઈ બાળકનો ગાતો અવાજ સાંભળ્યો, ટોલ્લે લેજે, ટોલ્લે લેજે.
એટલે કે ઉપાડો અને વાંચો.
હા, એમણે એને ઈશ્વરીય સંકેત માન્યો. પાસે સેન્ટ પોલના પત્રોનું પુસ્તક પડ્યું હતું, એ ખોલ્યું અને એમની નજર પડી રોમનોને લખેલા પત્રના 13મા અધ્યાય પર, જેમાં લખ્યું હતું કે વિલાસ છોડીને ખ્રિસ્તને ધારણ કરો. બસ એ વાંચીને એમની બધી શંકાઓ, બધો સંઘર્ષ દૂર થઈ ગયો. એમના ધર્માંતરણની એક ક્ષણ હતી.
ખરેખર આ તો એકદમ નાટકીય પરિવર્તન કહેવાય.
હા,
આ પછી શું થયું?
387 AD બિશપ એમ્બ્રોઝે એમને બાપ્તિસ્મા આપ્યો, પણ એ જ વર્ષે દુઃખદ રીતે એમના માતા મોનિકાનું અવસાન થયું. જોકે એ પોતાના દીકરાના ધર્માંતરણથી ખૂબ ખુશ હતા. થોડા સમય પછી ઓગસ્ટિન પાછા પોતાના વતન ઉત્તર આફ્રિકા ગયા. એમનો પ્લાન તો એવો હતો કે મિત્રો સાથે મળીને શાંતિથી અભ્યાસ અને ચિંતનનું જીવન જીવવું, પણ ભાગ્યમાં કંઈક બીજું લખ્યું હતું.
એટલે જે શાંતિ એ ઈચ્છતા હતા તે ન મળી?
ના, એમ ન થયું. 391 AD એ હિપ્પો રેજિયસ શહેર ગયા હતા. ત્યાંના લોકોએ એમને આગ્રહ કરીને પાદરી બનાવી દીધા. એમની પોતાની ઈચ્છા નહોતી, પણ એ સંમત થયા. અને 4 વર્ષ પછી 395-396 AD એ હિપ્પોના બિશપ બન્યા. ખૂબ જ સક્રિય અને ફળદાયી રહ્યા,
ખાસ કરીને લેખન અને ચર્ચના કામમાં.
ચોક્કસ. અસંખ્ય ઉપદેશો આપ્યા, ઘણા પત્રો લખ્યા, અને સૌથી અગત્યનું, ખ્રિસ્તી સિદ્ધાંતોનું રક્ષણ કરવા અને સ્પષ્ટ કરવા માટે ઘણા મહત્વના ગ્રંથો રચ્યા. પેલા ડોનાટેસ્ટ, પેલેજિયન જેવા મતભેદો સામે એમણે જોરદાર લડત આપી.
એમનું મૃત્યુ પણ એક ખાસ સંજોગોમાં થયું હતું ને?
હા, એ વખતે જર્મેનિક વાંડલ જાતિના લોકોએ હિપ્પો શહેરને ઘેરો ખાલ્યો હતો. એ ઘેરાબંધી દરમિયાન જ એમનું મૃત્યુ થયું.
ચાલો હવે એમની મુખ્ય કૃતિઓ પર આવીએ. કયા પુસ્તકો છે જે આજે પણ એટલા જ મહત્વના ગણાય છે? શરૂઆત કન્ફેશન્સથી કરીએ.
હા, કન્ફેશન્સ લગભગ 400 AD આસપાસ લખાયું. આ પુસ્તક તો એમ કહીએ કે પશ્ચિમી સાહિત્યની જ નહીં પણ વિશ્વ સાહિત્યની એક અનોખી કૃતિ છે.
એને પહેલી આત્મકથા ગણવામાં આવે છે ને?
હા, ગણાય છે. પણ એ ખાલી બનાવોની યાદી નથી, એ તો ઈશ્વરને સંબોધીને લખાયેલી એક લાંબી પ્રાર્થના છે, એક ઊંડું આત્મનિરીક્ષણ છે. એમાં ઓગસ્ટિન પોતાની પાપી યુવાનીથી લઈને ધર્માંતરણ સુધીની આખી સફરનું, ખબર છે, એકદમ પ્રામાણિક અને મનોવૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરે છે.
અને એમાં સ્મૃતિ, સમય, ઈચ્છા જેવા વિષયો પર પણ ચિંતન છે.
બિલકુલ, એ ચિંતન આજે પણ લોકોને આકર્ષે છે. અભ્યાસીઓ માટે તો એ ખજાનો છે.
કન્ફેશન્સ પછી બીજી કઈ કૃતિ સૌથી વધુ પ્રભાવશાળી રહી? ધ સિટી ઓફ ગોડ.
હા, ધ સિટી ઓફ ગોડ લગભગ 413-426 AD વચ્ચે લખાયો. આ તો એક વિરાટ ગ્રંથ છે. પેલું 410 AD રોમનું પતન થયું ને?
હા, વિસિગોથો દ્વારા.
એના જવાબ રૂપે આ લખાયો, કારણ કે ઘણા લોકો એવું કહેતા હતા કે રોમે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો એટલે એમના જૂના દેવતાઓ નારાજ થયા અને રોમનું રક્ષણ ના કર્યું.
ઓ, એવો આરોપ હતો.
હા, એટલે ઓગસ્ટિને આનો જવાબ તો આપ્યો જ, પણ સાથે સાથે ઇતિહાસ અને માનવ સમાજનું એક ભવ્ય ખ્રિસ્તી દર્શન રજૂ કર્યો. એમણે બે નગરોની વાત કરી, પૃથ્વીનું નગર જે સ્વાર્થ અને દુનિયાવી શક્તિ પર ચાલે, અને બીજું ઈશ્વરનું નગર જે ઈશ્વર પ્રેમ અને કૃપા પર આધારિત છે.
અને એમણે કહ્યું કે સાચી શાંતિ અને ન્યાય ક્યાં મળે?
એમણે દલીલ કરી કે એ તો ફક્ત ઈશ્વરના નગરમાં જ શક્ય છે, ધરતી પરના રાજ્યો તો ક્ષણભંગુર છે. આ વિચારે પછીથી રાજકીય ચિંતન પર બહુ ઊંડી અસર કરી.
આ તો ખરેખર ઇતિહાસ અને ફિલોસોફીનું ગજબનું મિશ્રણ લાગે છે. બીજા કયા મહત્વના પુસ્તકો છે?
ઓન ક્રિશ્ચિયન ડોક્ટ્રિન આ પણ બહુ મહત્વનું છે. એમાં એમણે બાઇબલનું અર્થઘટન કેવી રીતે કરવું એની પદ્ધતિ સમજાવી છે અને ખ્રિસ્તી સત્યોનું શિક્ષણ કેવી રીતે આપવું એ બતાવ્યું છે. એમનો આગ્રહ હતો કે બધી દુનિયાવી વિદ્યાઓ પણ છેવટે તો શાસ્ત્રો સમજવામાં મદદરૂપ થવી જોઈએ.
અને ટ્રિનિટી પર પણ એમણે લખ્યું છે ને?
હા, ઓન ધ ટ્રિનિટી. એમાં ટ્રિનિટીનો જે જટિલ સિદ્ધાંત છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એને સમજાવવાનો ગહન પ્રયત્ન કર્યો છે. એમણે માનવ મનની રચના, જેમ કે સ્મૃતિ, બુદ્ધિ, ઈચ્છા, એની સાથે સરખામણી કરીને સમજાવ્યું છે.
અને પેલું રિટ્રેક્ટેશન્સ, એ શું હતું?
રિટ્રેક્ટેશન્સ આ એમણે જીવનના છેલ્લા ભાગમાં લખ્યું. એમાં એમણે પોતાના જૂના લખાણોની ફરી સમીક્ષા કરી અને જ્યાં એમને લાગ્યું કે એમના વિચારો બદલાયા છે અથવા કંઈક સ્પષ્ટતાની જરૂર છે, ત્યાં એમણે સુધારા કર્યા.
આ તો એમની બૌદ્ધિક પ્રામાણિકતા બતાવે છે.
બિલકુલ, એ બતાવે છે કે એમનો વિચાર ક્યારેય સ્થિર નહોતો, સતત વિકસતો રહ્યો હતો.
તો આ બધી કૃતિઓ પાછળના મુખ્ય ફિલોસોફિકલ વિચારો કયા હતા જે આટલા પ્રભાવશાળી બન્યા?
ઘણા છે, પણ આપણે મુખ્ય મુદ્દા જોઈએ. પહેલો અને કદાચ સૌથી વધારે પ્રભાવ પાડનાર વિચાર છે મૂળ પાપ અને કૃપાનો, ઓરિજિનલ સિન એન્ડ ગ્રેસ.
હા, એ બહુ ચર્ચાય છે.
ઓગસ્ટિને ભારપૂર્વક કહ્યું કે આદમ અને ઈવના પહેલા પાપને કારણે આખી માનવજાતિ પાપગ્રસ્ત થઈ ગઈ છે. આ પાપ વારસાગત છે અને એના લીધે માણસ પોતાની મેળે, પોતાની શક્તિથી મુક્તિ મેળવી શકતો નથી.
તો મુક્તિ કેવી રીતે મળે?
મુક્તિ ફક્ત ઈશ્વરની કૃપાથી જ મળે, ગ્રેસ. અને એ કૃપા ઈશ્વર મફતમાં પોતાની મરજીથી આપે છે, એ કમાઈ શકાતી નથી. આ વિચાર પેલા પેલેજિયસના મતથી એકદમ વિરુદ્ધ હતો.
હા, પેલેજિયસ માનતા હતા કે માણસ પોતાની શક્તિથી મુક્તિ મેળવી શકે. આ તો માનવ સ્વભાવ વિશે થોડો નિરાશાવાદી વિચાર લાગે છે. બીજો કયો મુદ્દો?
બીજો મહત્વનો મુદ્દો છે દુષ્ટતાનું સ્વરૂપ, નેચર ઓફ ઇવિલ. પેલું મેનિકિઝમ માનતું હતું ને કે દુષ્ટતા એક અલગ શક્તિ છે.
હા, અંધકાર જેવી.
ઓગસ્ટિને કહ્યું, ના, દુષ્ટતા કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, એ તો પ્રિવેટિયો બોની છે. પ્રિવેટિયો બોની એટલે કે સારાપણાનો અભાવ.
સારાપણાનો અભાવ, ઉદાહરણ તરીકે?
જેમ અંધકાર એ કંઈ નથી પણ પ્રકાશનો અભાવ છે, રોગ એ કંઈ નથી પણ સ્વાસ્થ્યનો અભાવ છે, એમ જ દુષ્ટતા એ ઈશ્વરે બનાવેલી સારી સૃષ્ટિમાં રહેલી કોઈ ઉણપ કે વિકૃતિ છે, સારાપણાની ગેરહાજરી છે.
આનાથી પેલો પ્રશ્ન હલ થાય કે સારા ઈશ્વરે દુષ્ટતા કેમ બનાવી?
હા, જવાબ એ છે કે ઈશ્વરે દુષ્ટતા બનાવી જ નથી, એ તો સારાના અભાવનું પરિણામ છે.
આ સમજણ તો બહુ મહત્વની છે. હવે શ્રદ્ધા અને તર્ક વિશે વાત કરીએ. આ મુદ્દો તો આજે પણ કેટલો પ્રસ્તુત છે.
બિલકુલ, શ્રદ્ધા અને તર્ક, ફેથ એન્ડ રીઝન પર ઓગસ્ટિનનો જે મત હતો એ બહુ પ્રભાવશાળી રહ્યો. એમના બે સૂત્રો બહુ જાણીતા છે, સમજવા માટે વિશ્વાસ કરો, ક્રીડો ઉત ઇન્ટેલિજમ,
અને બીજું
વિશ્વાસ કરવા માટે સમજો, ઇન્ટેલિગો ઉત ક્રીડામ. એમનો કહેવાનો મતલબ એ નહોતો કે શ્રદ્ધા આંધળી હોય, પણ એમનું માનવું હતું કે ઈશ્વરીય સત્યોને સમજવાની શરૂઆત શ્રદ્ધાથી થાય છે.
એટલે પહેલા શ્રદ્ધા પછી સમજણ.
હા, એકવાર તમે શ્રદ્ધા રાખો પછી તર્કનો ઉપયોગ કરીને એ સત્યોને વધુ ઊંડાણથી સમજી શકો, વધુ સ્પષ્ટ કરી શકો. એટલે શ્રદ્ધા તર્ક માટે દરવાજો ખોલે છે અને તર્ક શ્રદ્ધાને મજબૂત બનાવે છે. બંને એકબીજાના પૂરક છે, વિરોધી નથી.
અને પેલો આંતરિક વળાંકનો વિચાર જે કન્ફેશન્સમાં ખૂબ જોવા મળે છે.
હા, આંતરિકતા અને સ્વ, ઇન્ટિરિયોરિટી એન્ડ ધ સેલ્ફ, આ ઓગસ્ટિનની બહુ મોટી દેન છે. એમણે કહ્યું કે સત્ય અને ઈશ્વરને બહાર શોધવાને બદલે માણસે પોતાની અંદર જોવું જોઈએ, પોતાના આત્મામાં ઊંડા ઉતરવું જોઈએ.
એમનું પેલું વાક્ય છે ને, બહાર ન જાઓ, પોતાની અંદર પાછા ફરો.
હા, સત્ય અંતરના માણસમાં વસે છે. નોલી ફોરાઝ ઇરે ઇન ટેપ સોમ રેડી ઇન ઇન્ટિરિયોરે હોમ ઇન હેબિટેટ વેરિટાસ. આ જે આત્મનિરીક્ષણની પદ્ધતિ છે એણે પશ્ચિમી ફિલોસોફીમાં સ્વના અભ્યાસને એક નવી જ દિશા આપી.
અને સમય વિશે પણ એમણે કંઈક કહ્યું હતું ને?
હા, સમય વિશેનું એમનું વિશ્લેષણ તો અદ્ભુત છે. એમણે કહ્યું કે સમય એ કોઈ બહારની વસ્તુ નથી, પણ આપણા મનમાં થતો એક અનુભવ છે. ભૂતકાળ આપણી સ્મૃતિમાં છે, વર્તમાન આપણા ધ્યાનમાં છે, અને ભવિષ્ય આપણી અપેક્ષામાં છે. આ વિચાર તો સદીઓ પછી પણ આધુનિક લાગે છે.
બીજા કોઈ મુખ્ય વિચારો ટૂંકમાં?
દૈવી પ્રકાશ, ડિવાઇન ઇલ્યુમિનેશન. એમનો સિદ્ધાંત હતો કે માણસ સાચું જ્ઞાન ત્યારે જ મેળવી શકે જ્યારે ઈશ્વરનો પ્રકાશ એના મન પર પડે. આ એક રીતે પ્લેટોના ફોર્મ્સના વિચારનું ખ્રિસ્તી રૂપાંતરણ હતું. અને બીજું ન્યાયી યુદ્ધ સિદ્ધાંત, જસ્ટ વોર થિયરી, એના વિકાસમાં પણ એમનો ફાળો છે.
ન્યાયી યુદ્ધ?
હા, એટલે યુદ્ધ ક્યારે યોગ્ય ગણાય.
હા,
એમણે કહ્યું કે અમુક સંજોગોમાં, જેમ કે સંરક્ષણ માટે કે કોઈ ગંભીર અન્યાય દૂર કરવા માટે, યુદ્ધ નૈતિક રીતે જરૂરી બની શકે, પણ એ હંમેશા છેલ્લો ઉપાય હોવો જોઈએ અને સારા હેતુથી યોગ્ય રીતે લડાવવો જોઈએ.
તો એમણે પ્લેટોના વિચારોને ખ્રિસ્તી ધર્મ સાથે બહુ સારી રીતે જોડી દીધા. એમની સરખામણી પછીથી આવેલા થોમસ એક્વિનાસ સાથે થાય છે, જેમણે એરિસ્ટોટલ સાથે આવું કર્યું હતું. શું તફાવત હતો બંનેમાં?
હા, આ સરખામણી બહુ થાય છે. ઓગસ્ટને પ્લેટો અને નિયો પ્લેટોનિઝમનો આધાર લીધો, જે વધુ આદર્શવાદી, વધુ આધ્યાત્મિક છે. એમણે આંતરિક અનુભવ, દૈવી સાક્ષાત્કાર પર વધુ ભાર મૂક્યો.
અને એક્વિનાસ?
એક્વિનાસ, જે 13મી સદીમાં થયા, એમણે એરિસ્ટોટલનો આધાર લીધો. એરિસ્ટોટલની પદ્ધતિ વધુ તાર્કિક, વધુ અનુભવ આધારિત, વધુ વ્યવસ્થિત, સિસ્ટમેટિક છે. એટલે કહી શકીએ કે ઓગસ્ટિન વધુ કાવ્યાત્મક, વધુ મનોવૈજ્ઞાનિક છે, જ્યારે એક્વિનાસ વધુ તર્કબદ્ધ અને વ્યવસ્થિત. પણ બંને પશ્ચિમી ચિંતનના મહાન આધારસ્તંભ છે.
ઓગસ્ટિનનો વારસો કેટલો મોટો રહ્યો? ક્યાં ક્યાં એમની અસર દેખાય છે?
એમનો પ્રભાવ તો ખરેખર અપાર છે. મધ્યયુગમાં તો એ સર્વોચ્ચ હતા. એમનું ધર્મશાસ્ત્ર, એમની ફિલોસોફી એ પશ્ચિમી ચર્ચના શિક્ષણનો પાયો બની ગયા હતા.
અને આ અસર ખાલી કેથોલિક ચર્ચ સુધી જ રહી કે પછી બીજે પણ?
ના ના, પ્રોટેસ્ટન્ટ સુધારણા વખતે પણ એમનો બહુ પ્રભાવ રહ્યો. 16મી સદીમાં માર્ટિન લુથર, જ્હોન કેલ્વિન જેવા જે મુખ્ય સુધારકો હતા, એમણે ઓગસ્ટિનના કૃપા, પાપ અને પૂર્વનિયતિ, પ્રીડેસ્ટિનેશન પરના વિચારોમાંથી ઘણી પ્રેરણા લીધી અને પોતાના સિદ્ધાંતોના સમર્થનમાં ઓગસ્ટિનને ટાંક્યા પણ ખરા. એટલે એ કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બંને પરંપરાઓ માટે મહત્વના સાબિત થયા.
અને ફિલોસોફીમાં? આધુનિક ફિલોસોફરો પર પણ અસર પડી?
ચોક્કસ, એમની પેલી આત્મનિરીક્ષણની રીત, સ્વ પરનું ચિંતન, એણે છે એક રેને દેકાર્ત, હું વિચારું છું તેથી હું છું, થી લઈને આધુનિક અસ્તિત્વવાદીઓ અને મનોવિજ્ઞાન સુધી ઘણાને પ્રભાવિત કર્યા છે. સમય, સ્મૃતિ, ભાષા, સંકેતો આ બધા વિશેના એમના વિચારો આજે પણ ફિલોસોફી ઓફ માઇન્ડ અને ભાષાશાસ્ત્રમાં ઉપયોગી ગણાય છે.
મતલબ કે સેંકડો વર્ષો પછી પણ એમના વિચારો જીવંત છે, અભ્યાસનો વિષય છે.
હા, બિલકુલ. આજે પણ દુનિયાભરમાં ફિલોસોફી, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર બધા વિભાગોમાં ઓગસ્ટિનનો અભ્યાસ થાય છે, કારણ કે એમના વિચારો માનવ સ્વભાવ, સમાજ, રાજકારણ, અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો સાથે જોડાયેલા છે. ધાર્મિક અનુભવ હોય, ચેતનાનો અભ્યાસ હોય, ન્યાયી યુદ્ધનો સિદ્ધાંત હોય, રાજકીય ધર્મશાસ્ત્ર હોય કે પછી આત્મકથા લેખન હોય, બધામાં એમનો પડઘો સંભળાય છે.
ચાલો એમના કેટલાક પ્રખ્યાત અવતરણો જોઈએ જે આપણને એમના વિચારોની ઝલક આપે. પેલું કન્ફેશન્સની શરૂઆતનું વાક્ય તો બહુ જ જાણીતું છે.
હા, હે પ્રભુ, તે અમને તારા માટે બનાવ્યા છે અને જ્યાં સુધી અમારું હૃદય તારામાં વિશ્રામ ન પામે ત્યાં સુધી તે અશાંત રહે છે. ફેચિસ્ટી નોસ આદતે એટ ઇન્કિએટેમેસ્ટ કોર નોસ્ટ્રમ ડોનેક્સ રિક્વેસ્કત ઇન્તે. આ માણસના મનની જે સહજ તડપ છે ને, ઈશ્વર માટે એને વ્યક્ત કરે છે.
બીજું એક સુંદર વાક્ય પણ કન્ફેશન્સમાંથી છે જે એમની મોડી થયેલી સમજણ બતાવે છે.
હા, હે સનાતન સુંદરતા, સદૈવ પ્રાચીન, સદૈવ નવીન, મેં તને પ્રેમ કરવામાં મોડું કર્યું. આમાં આપેલો પછતાવો પણ છે અને આનંદ પણ છે કે આખરે એમને એ સત્ય અને સૌંદર્ય મળ્યું જે એ બીજે શોધતા હતા.
અને પેલું એમના ધર્માંતરણ વખતનું ઉપાડો અને વાંચો,
તોલ્લે લેજે, તોલ્લે લેજે. હા, એ શબ્દો જેમણે એમનું જીવન બદલી નાખ્યું.
એક બીજું અવતરણ છે જે નૈતિકતા વિશે બહુ મહત્વનું છે. ભગવાનને પ્રેમ કરો અને જે ઈચ્છો તે કરો. આનો અર્થ શું કરવો? શું એનો અર્થ એવો છે કે ગમે તે કરી શકાય?
ના ના, એનો અર્થ સ્વચ્છંદતા બિલકુલ નથી. આ વાક્ય જે એક જ્હોન પરની એમની ટીકામાંથી આવે છે, ડિલિજે એટ ક્વોદ વિસ ફાક, નો ઊંડો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ખરેખર સાચા દિલથી પૂરેપૂરો ઈશ્વરને પ્રેમ કરે છે તો એનો પ્રેમ જ એને સાચો રસ્તો બતાવશે.
એટલે એની ઈચ્છાઓ ખોટી નહીં હોય.
હા, એની ઈચ્છાઓ પછી સ્વાભાવિક રીતે જ ઈશ્વરની ઈચ્છા સાથે સુસંગત હશે, એટલે એ જે કરશે એ સારું જ હશે. પ્રેમ એ સૌથી મોટો માર્ગદર્શક છે, એવું કહેવાનો આશય છે.
અને છેલ્લો એક, માત્ર મૃત્યુના મુખમાં જ માણસનો આત્મા જન્મે છે. આ થોડું ગૂઢ લાગે છે.
આનો અર્થ કદાચ એવો કરી શકાય કે જ્યારે આપણે આપણી મર્યાદાઓનો, આપણી નશ્વરતાનો સામનો કરીએ છીએ ત્યારે જ આપણને જીવનની સાચી કિંમત સમજાય છે, ત્યારે જ સાચી આત્મજાગૃતિ આવે છે. મૃત્યુનો વિચાર આપણને છીછરાપણામાંથી બહાર કાઢીને ગહન સત્યો તરફ લઈ જાય છે.
ઓગસ્ટિન આટલા પ્રભાવશાળી હતા પણ એમના કેટલાક વિચારોની ટીકા પણ થઈ છે, વિવાદ પણ થયા છે, ખરું ને?
હા, ચોક્કસ. દરેક મોટા ચિંતકની જેમ ઓગસ્ટિનના વિચારો પણ ટીકાથી પર નથી રહ્યા. જેમ કે એમણે પૂર્વનિયતિ, પ્રીડેસ્ટિનેશન અને કૃપા પર એટલો બધો ભાર મૂક્યો કે કેટલાક ટીકાકારોને લાગે છે કે એનાથી માનવ સ્વતંત્ર ઈચ્છા અને નૈતિક જવાબદારીનું મહત્વ ઘટી જાય છે. જો બધું પહેલેથી જ નક્કી હોય તો પછી માણસના પ્રયત્નોનો શું અર્થ? આ એક બહુ જૂની અને જટિલ ધર્મશાસ્ત્રીય ચર્ચા છે.
બીજો કયો મુદ્દો ટીકાનો વિષય બન્યો?
જાતીયતા પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ, એમની યુવાનીના પોતાના સંઘર્ષો હતા એનું પ્રતિબિંબ કદાચ એમના લખાણોમાં દેખાય છે. જાતીય ઈચ્છા, જેને એ લિબિડો કે કન્ક્યુપિસન્સ કહે છે, એના પ્રત્યે એમનામાં એક ઊંડો અવિશ્વાસ, એક પ્રકારનો ભય દેખાય છે.
લગ્નમાં પણ?
અચ્છા, એટલે કેટલાક આધુનિક ટીકાકારો, ખાસ કરીને નારીવાદી વિચારકો, માને છે કે એમના આ વિચારોને કારણે પશ્ચિમી ખ્રિસ્તી ધર્મમાં શરીર અને જાતીયતા પ્રત્યે એક નકારાત્મક, થોડું દમનકારી વલણ વિકસ્યું.
અને મૂળ પાપનો સિદ્ધાંત, એની પણ ટીકા થઈ છે.
હા, મૂળ પાપનો સિદ્ધાંત અને ખાસ કરીને પેલો વારસાગત દોષનો વિચાર, ઇનહેરિટેડ ગિલ્ટ. કેટલાક લોકોને માનવ સ્વભાવ વિશે બહુ જ કઠોર અને નિરાશાવાદી લાગે છે. એના નૈતિક પરિણામો, જેમ કે જેમણે બાપ્તિસ્મા નથી લીધું એમનું શું થશે, એ બાબતે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી છે.
અને પેલું ડોનાટિસ્ટો સામે રાજ્યની મદદ લેવાનું એમને સમર્થન કર્યું હતું, એનું શું?
એ પણ એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. ડોનાટિસ્ટ સંપ્રદાયને ડામવા માટે એમણે રોમન સત્તાનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. કેટલાક લોકો આને પ્રારંભિક ખ્રિસ્તી ધર્મના શાંતિવાદના આદર્શથી ભટકવા તરીકે જુએ છે અને ધર્મના નામે બળજબરીના ઉપયોગના એક ખતરનાક ઉદાહરણ તરીકે પણ ટાંકે છે.
આ બધી ટીકાઓ છે, પણ તેમ છતાં એમનું સ્થાન તો ઇતિહાસમાં બહુ ઊંચું છે. ચાલો અંત તરફ જતા પહેલા એમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણીએ. પેલી નાશપતિની ચોરીની વાત બહુ કહેવાય છે.
હા હા, કન્ફેશન્સમાં એ પોતે જ લખે છે. કિશોર હતા ત્યારે મિત્રો ભેગા મળીને પાડોશીના બગીચામાંથી નાશપતિ ચોર્યા હતા. કહે છે કે ભૂખ નહોતી, નાશપતિ કંઈ બહુ સારા પણ નહોતા.
તો પછી ચોરી કેમ કરી?
બસ ચોરી કરવા ખાતર ચોરી કરી. નિયમ તોડવાનો જે રોમાંચ હોય ને એના માટે. ઓગસ્ટિન આ નાનકડી ઘટનાનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે પાપ કેવો અતાર્કિક હોઈ શકે છે. માણસ ક્યારેક ખરાબ કામ ખાલી એ ખરાબ છે એટલા માટે જ કરે છે. એનું ગહન મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે.
અને એમના માતા સેન્ટ મોનિકા વિશે શું ખાસ વાત છે?
સેન્ટ મોનિકા તો ખબર છે, ખ્રિસ્તી ઇતિહાસમાં માતૃપ્રેમ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક જેવા બની ગયા છે. એમણે પોતાના દીકરાના ભટકેલા જીવન માટે, એના ધર્માંતરણ માટે લગભગ 30 વર્ષ સુધી સતત રડી રડીને પ્રાર્થના કરી હતી. એમની ધીરજ અને શ્રદ્ધાનું ફળ એમને મળ્યું.
એમના મૃત્યુ સમયનો પ્રસંગ પણ બહુ કરુણ અને સાથે સાથે પ્રેરક પણ છે.
હા, જ્યારે વાંડલોએ હિપ્પો શહેર ઘેર્યું હતું ત્યારે ઓગસ્ટિન લગભગ 75 વર્ષના મૃત્યુશૈયા પર હતા. એમણે પશ્ચાતાપના ગીતો, પેનિટેન્શિયલ સામ્સ મોટા અક્ષરે લખાવીને પોતાના રૂમની દિવાલો પર ચોંટાડી દીધા હતા.
શા માટે?
જેથી એ સતત એને વાંચી શકે અને પોતાના પાપો પર અને ઈશ્વરની દયા પર મનન કરી શકે. એમના જીવનના અંત સુધી પેલો આંતરિક સંઘર્ષ અને ઈશ્વર પરની નિર્ભરતા ચાલુ રહ્યા હતા.
બીજી કોઈ ઓછી જાણીતી પણ રસપ્રદ વાત ખરી?
જેમ કે ધર્માંતરણ પહેલા એ જે સ્ત્રી સાથે 15 વર્ષ રહ્યા જેનાથી એમને પુત્ર એડ્યુડેટ્સ થયો, એ સ્ત્રીનું નામ એમણે ક્યારે પોતાના લખાણોમાં નથી આપ્યું.
અચ્છા.
એમનો દીકરો એડ્યુડસ પણ બહુ તેજસ્વી હતો, પણ યુવાન વયે જ ગુજરી ગયો. ઓગસ્ટિન ગ્રીક જાણતા હતા, પણ લેટિનમાં વધુ સરળતા અનુભવતા, એટલે ગ્રીક ફિલોસોફી પણ મોટે ભાગે લેટિન અનુવાદો દ્વારા જ વાંચતા હતા. અને એમણે ઉત્તર આફ્રિકામાં એક પ્રકારના સાધુ સમુદાયની સ્થાપના પણ કરી હતી, જે પછીથી ઓગસ્ટિનિયન ઓર્ડરનો પાયો બન્યો.
તો આટલી બધી ચર્ચા પછી આપણે સેન્ટ ઓગસ્ટિનના યોગદાનને એકંદરે કેવી રીતે જોઈએ?
સેન્ટ ઓગસ્ટિન, એમાં કોઈ શંકા નથી કે પશ્ચિમી વિચારધારાના ઇતિહાસમાં એક મહાન શિખર સમાન છે. એમણે ખાલી ક્લાસિકલ જ્ઞાન અને ખ્રિસ્તી શ્રદ્ધા વચ્ચે પુલ જ ન બાંધ્યો, પણ ફિલોસોફી અને ધર્મશાસ્ત્રના કેટલાય ક્ષેત્રોમાં એમનું પ્રદાન એકદમ મૌલિક રહ્યું. એમની પોતાની જીવનયાત્રા પણ પેલી સંશય અને પાપમાંથી શ્રદ્ધા અને કૃપા તરફની એ માનવ અસ્તિત્વના ઊંડા સંઘર્ષોનું એક શક્તિશાલી પ્રતિબિંબ છે.
અને એમણે નિયોપ્લેટોનિઝમ જેવા ક્લાસિકલ દર્શનોને ખ્રિસ્તી વિચાર સાથે એવી રીતે જોડ્યા કે એક મજબૂત બૌદ્ધિક પરંપરા બની, જેણે સદીઓ સુધી પશ્ચિમને દિશા આપી. કન્ફેશન્સ દ્વારા આત્મકથા અને આત્મનિરીક્ષણને નવી ઊંચાઈ મળી, અને ધ સિટી ઓફ ગોડ દ્વારા ઇતિહાસ અને સમાજને જોવાની એક નવી દ્રષ્ટિ મળી.
હા, એમના મૂળ પાપ, કૃપા, શ્રદ્ધા અને તર્ક, દુષ્ટતાનું સ્વરૂપ, ઈશ્વર અને આત્મા, આ બધા વિશેના વિચારોએ ફક્ત ધર્મશાસ્ત્રની ચર્ચાઓને જ નહીં પણ પશ્ચિમી સંસ્કૃતિના માનસને ઘડવામાં પણ મોટો ભાગ ભજવ્યો છે. એ ખાલી ભૂતકાળના એક ચિંતક નથી, એમના વિચારો આજે પણ આપણને વિચારતા કરી મૂકે છે.
અને અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. ઓગસ્ટિનનો સમય પણ આપણા સમય જેવો જ હતો. અનિશ્ચિતતા, સંઘર્ષ, સત્યની શોધનો સમય. આજે જ્યારે આપણે પણ માહિતીના ધોધમાં જુદા જુદા મૂલ્યોના સંઘર્ષમાં જીવી રહ્યા છીએ, ત્યારે શું ઓગસ્ટિને બતાવેલો રસ્તો, પેલો બહારના કોલાહલથી દૂર જઈને પોતાની અંદર ઊંડા ઉતરીને આત્મનિરીક્ષણ અને શ્રદ્ધા દ્વારા સત્ય અને અર્થ શોધવાનો પ્રયાસ આપણને આજે પણ કોઈ દિશા બતાવી શકે? આપણા પોતાના અશાંત હૃદયોને શાંતિ ક્યાં મળશે? એ સવાલના જવાબ માટે ઓગસ્ટિન આજે કેટલા પ્રસ્તુત છે, આ વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.